నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వమా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత్ సమయసార్ અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા તથા કળશ એનો સ્વાધ્યાય ચાલે છે. આપણે ગાથા 47 કરી 46 કરી અને આજે 47 ગાથાથી આગળ સ્વાધ્યાય આપણે કરીએ છીએ. 46 ગાથા સુધીનો સ્વાધ્યાય પૂરો થયા પછીથી અહીંયા આગળ કહે છે કે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારને કયા દ્રષ્ટાંતથી પ્રવર્તે છે અને તેના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવે છે. ગાથા 47 અને 48 બંને એ આ પ્રશ્નના ઉત્તર રૂપે કહેવામાં આવી છે. પ્રશ્ન અહીંયા બહુ સહેલો સરળ છે કે જે 46મી ગાથામાં સમજાવવામાં આવ્યું વ્યવહારનય વિશે, તો એ વ્યવહારનય દ્રષ્ટાંતથી જરા સમજાવો એમ કહેવામાં આવ્યું છે. વ્યવહારનયની 46મી ગાથામાં જે વાત કરવામાં આવી એમાં એમ કહેવામાં આવ્યું કે અધ્યવસાન આદિ જે ભાવ છે એ જીવના ભાવ છે, જીવની પર્યાયમાં થતા ભાવ છે અને એવા ભાવનું અસ્તિત્વ છે એમ નથી કે કોઈ વસ્તુ જ નથી એમ નથી. એટલે એવા ભાવ છે નથી એમ નથી, પણ એ બધું પર્યાયમાં છે. એથી કંઈ ત્રિકાળી જે સ્વરૂપ છે એને કોઈ નુકસાન પહોંચતું નથી, એ તો એવું ને એવું શુદ્ધ નિર્મળ જ રહે છે. જ્યારે એને એવા નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે ત્યારે એનો પુરુષાર્થ કઈ રીતે કરવો એ આ વ્યવહારને દર્શાવતો નથી. પુરુષાર્થ વ્યવહારને દર્શાવતો નથી, પુરુષાર્થ કરાવતો નથી, પણ જે પુરુષાર્થ થઈ રહ્યો છે અને એમાં એની ઉત્તરોત્તર દશા આગળ ઊંચી શુદ્ધ થતી જાય છે, એ બધી શુદ્ધ દશા થાય છે જેને આપણે ગુણસ્થાન તરીકે ઓળખીએ છીએ, એ બધું દર્શાવનારો એ વ્યવહાર છે. એટલે કે જીવની શુદ્ધિ અને અશુદ્ધિ કેટલા પ્રમાણમાં છે એને દર્શાવનારો એ વ્યવહાર છે. એટલે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ એ વ્યવહાર દ્વારા કંઈ પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. એ પરમાર્થને કહેનારો છે અને આ વ્યવહારી જીવને એ વ્યવહાર દ્વારા પરમાર્થ કહી શકાય છે, એટલે એ વ્યવહારનું મહત્વ છે. પણ એમ નથી કે વ્યવહાર દ્વારા પરમાર્થ રૂપ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એમ નથી કહ્યું, પણ એવો વ્યવહાર હોય છે. અને જો એ વ્યવહાર માનવામાં ના આવે અને માત્ર એકાંતે એમ જ માનવામાં આવે કે આત્મામાં કોઈ આવા રાગ દ્વેષના મલિન ભાવો થતા જ નથી, અધિવસાનો છે જ નહીં એમ જો માનવામાં આવે તો પછી ગુણસ્થાન પણ રહેતા નથી અને પછી દયાદાન વ્રત તપ વગેરેના શુભભાવ અશુભભાવ એ કંઈ રહેતું નથી, પછી આશ્રવ પણ નથી, બંધ પણ નથી, અને બંધ નથી તો પછી મુક્ત થવાનું નથી, ને મુક્ત થવાનું નથી તો મોક્ષ માટેનો કોઈ પુરુષાર્થ નથી. એટલે બધી વાત ઉડી જાય છે. એટલે એમ કહ્યું કે ના, ભગવાને એમ કહ્યું છે કે અધ્યવસાન આદિ જીવના છે એ વ્યવહારથી કહ્યું છે. હવે આ વાત જે કરવામાં આવી વ્યવહારની અને વ્યવહાર વિશે જે સમજાવવામાં આવ્યું એને માટે હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારને કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે, એટલે કે એના દ્રષ્ટાંત દ્વારા સમજાવો. અને એના ઉત્તર રૂપે અહીંયા ગાથા 47 અને 48 કહેવામાં આવી છે. 46મી ગાથામાં ઘણું સમજવાનું હતું, આપણે બે દિવસ સુધી ઘણો એનો વિસ્તાર સમજ્યા છીએ. હવે જે વાત જે છે એ સહેલી અને સરળ છે એ દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. અહીંયા 47 અને 48 ગાથા સાથે આપણે લઈએ. 47મી ગાથામાં કહે છે કે રાજા ખલુ નિર્ગત ઇતેશ બલ સમુદયશ્યાદેશ વ્યવહારેણ તુચ્યતે તત્રૈકો નિર્ગતો રાજા એવમેવ ચ વ્યવહારો દશાનાધ્યન ભાવાનામ જીવ ઇતિ કૃત સૂત્રે તત્રૈકો નિશ્ચિતો જીવ. ગાથા 47 અને 48 આપણે ગુજરાતીમાં લઈએ.
નિર્ગમન આલુપનું થયું નિર્દેશ સૈન્ય સમૂહની વ્યવહારથી કહેવાય પ્રભુપે માયકી.
48 ગાથા પણ આપણે સાથે લઈએ છીએ.
એમ સર્વસાનથી અન્ય ભાવો જીવ છે સૂત્રે કર્યો વ્યવહાર પણ ત્યાં જીવ નિશ્ચય એક છે.
બંને ગાથા નો ગાથા સાથે આપ્યો છે. એમાં કહે છે કે જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં રાજા ખલુ નિર્ગત એટલે આ રાજા નીકળ્યો. રાજા નીકળ્યો છે સેના સહિત એટલે કંઈ એકલો રાજા છે એમ નથી, પણ બધું સૈન્ય સાથે મોટો એનો રસાલો લઈ અને નીકળ્યો છે એટલે ખૂબ લાંબુ બધું લશ્કર સાથે બધો જઈ રહ્યો છે. એક બે માઇલ સુધી બધો આખો એનો વિસ્તાર છે. તો એમાં એમ કહેવાય કે આ રાજા નીકળ્યો. હવે એ રાજા તો એક જ છે, બાકી બીજું બધું તો 1000 માણસનું એનું લશ્કર વગેરે બધું જે કંઈ છે તે છે. એટલે એ જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં આ રાજા નીકળ્યો. ઇતિ એશ એમ આ જે બલ સમુદશ સેનાના સમુદાયને આદેશ કહેવામાં આવે છે તે વ્યવહારણતું ઉચ્યતે. એટલે જેમ આ કહેવામાં આવ્યું સેનાનો સમુદાય બલ સમુદાય એટલે એ સેના એનો સમુદાય એનું બધું રાજાનું બળ છે એને જે કહેવામાં આવ્યું કે આ રાજા એ રીતે હવે આગળ વાત કરે છે કે સેનાના સમુદાયમાં ને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો એ કંઈ એ સમુદાય આખો સેના એ કંઈ રાજા નથી, રાજા તો એમાં એક જ વ્યક્તિ છે. અને આ તો 1000 માણસો છે, બધો કાફલો એનો નીકળ્યો છે, એ બધા એના સાધનો સહિત નીકળ્યો છે, એ બધું છે અને એમ કહેવાય કે આ રાજા નીકળ્યો. એટલે વ્યવહારથી એને એ સમુદાય આખાને રાજા કહેવામાં આવ્યો. ખરેખર સમુદાય કંઈ રાજા નથી, સમુદાયમાં એક વ્યક્તિ છે કે જે રાજા છે, છતાં પણ એમ જ કહેવામાં આવે છે કે આ રાજા નીકળ્યો, આ રાજા નીકળ્યો એમ કહેવામાં આવે. આખા કાફલા સાથે નીકળ્યો છે અને એ 2 માઇલ લાંબુ એનું લશ્કર છે, બધા રાજા વગાડતા અને કરતા જાય છે, ઘોડા હાથી બધું છે અને એમાં રાજા એક વ્યક્તિ છે, છતાં પણ કહેવાય છે એમ કે આ રાજા નીકળ્યો. કોણ જાય છે? રાજા જાય છે. રાજા અને એનું લશ્કર ને આ ને તે બધા જાય છે એમ નથી કહેતા. કોણ જાય છે? રાજા જાય છે. એટલે આખા સમુદાયને એ રાજા કહેવામાં આવ્યો. તો ખરેખર એમ છે? એમ તો નથી. તો એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. સેનાના સમુદાયને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે કે આ રાજા છે. તત્ર તે સેનામાં વાસ્તવિકપણે એક નિર્ગત રાજા, રાજા તો એક જ નીકળ્યો છે. એ વ્યવહારથી બધા સમુદાય આખો નીકળ્યો છે એને એમ કહેવાય કે આ રાજા નીકળ્યો. પણ ખરેખર તો રાજા તો એક જ છે. એવમ એવ ચ તેવી જ રીતે આ અધ્યવસાન આદિ અન્ય ભાવોને અદ્યવના અદ્યવસાન આદિ ભાવોને જીવ ઇતિ આ જીવ છે એમ પરમ આગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે. અદ્યવસાન આદિ જે બધા ભાવ છે એને જે જીવ કહેવામાં આવ્યું એમાં પણ એ જોઈએ તો ખરેખર એ શું કહેવામાં આવ્યું છે એ વ્યવહાર કર્યો છે. નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ એક છે. જીવ એક એટલે જીવ તો એક જ છે. એટલે રાજાનું ઉદાહરણ આપી અને એ સમજાવવામાં આવ્યું કે સેના છે, આખો લશ્કર છે, બધું છે અને એમાં એક જ રાજા હોવા છતાં એને એમ કહેવાય કે આ રાજા જ છે, આ રાજા નીકળ્યો, રાજાની સવારી છે, રાજા છે એમ કહીએ છીએ ત્યારે એ ખરેખર રાજા એક છે પણ બાકી બીજું બધું જુદું છે, બીજું રાજા રૂપે છે જ નહીં, છતાં પણ એમ કહેવાય છે એવું વ્યવહારથી કહેવામાં આવે છે. એ રીતે આ અધ્યવસાન આદિ અન્ય ભાવોને, બધા જ ભાવોને, અધ્યવસાન આદિ અન્ય ભાવોને આ જીવ છે એમ જે કહેવામાં આવ્યું અગાઉની ગાથામાં, 47મી ગાથામાં એને અધ્યવસાન આદિ સર્વ ભાવોને આ જીવ છે એમ જે કહેવામાં આવ્યું એ પરમ આગમમાં કહ્યું છે તે વ્યવહારકૃત એટલે વ્યવહાર કર્યો છે. નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ તો એક જ છે. હવે એનો થોડો વિસ્તાર આપણને ટીકામાં આપ્યો છે એ પહેલા લઈએ, પછી જે ગુરુદેવે કહ્યું છે એ સમજીએ. ટીકામાં અહીંયા કહે છે કે જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. રાજા લશ્કર સાથે નીકળ્યો છે તો પાંચ યોજન સુધી ચાલે છે, પાંચ માઇલ કહો કે પાંચ યોજન કહો, તો એ કેટલા સુધી કઈ રાજા છે એમાં કઈ ફેલાયેલો છે રાજા એટલા બધામાં નથી, એમાં એ ફેલાઈ શકે નહીં, અશક્ય છે. પણ વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. સેના જે છે એને પણ રાજા જ કહી દીધું, આ સેના આખી છે એને પણ રાજા કહેવા રૂપે વ્યવહાર છે. આવો વ્યવહાર હોય છે, આખી સેના પાંચ માઇલ દૂર ચાલતું લશ્કર બધું જે છે એ બધાને રાજા કહી દીધો કે આ રાજા નીકળ્યો. ખરેખર રાજા કઈ એમાં ફેલાયો છે આખી પાંચ માઇલ લાંબી સેનાની અંદર રાજા કઈ છે નહીં. એ હિટલર નીકળ્યો હતો લડાઈ કરવા ત્યારે કેટલું લશ્કર લઈને નીકળ્યો હતો, તો કે આ હિટલર આવે છે, હિટલર આવે છે, હિટલર નીકળ્યો છે, હિટલર આટલે પહોંચ્યો. તો હિટલર એકલો હતો? હિટલર આખું મોટું લશ્કર લઈને નીકળ્યો હતો, એ લડવા નીકળ્યો હતો યુરોપમાં બધે, ત્યારે કેવી રીતે નીકળ્યો હતો? એમ જ કહેવાતું હતું કે કોણ આ, તો કે હિટલર આવે છે. એટલે એવો વ્યવહાર છે, લોકો એ સેનાના સમુદાયને રાજા જ તરીકે કહે છે. પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી, સેના કઈ ખરેખર રાજા નથી. તેવી રીતે આ જીવ સમગ્ર રાગ ગ્રામમાં, રાગના સ્થાનોમાં, એવી રીતે આ જીવ સમગ્ર રાગ ગ્રામમાં, રાગ ગ્રામ એટલે રાગના સ્થાનોમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે, રાગના સ્થાનોમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે જીવનું સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. જેમ પેલા રાજાનું એ સમુદાયની અંદર કે સેનાના સમુદાયની અંદર ફેલાવવું, એમાં વ્યાપવું અશક્ય હોવાથી એ વ્યવહારી લોકોનો સેનાના સમુદાયમાં રાજા ને કહેવારૂપ વ્યવહાર હતો, સેનાના સમુદાયમાં રાજા એમ કહેવારૂપ વ્યવહાર હતો, સેનાના સમુદાયને રાજારૂપ કહેવાનો એ વ્યવહાર હતો. એવી રીતે આ જીવનું પણ એ કઈ સમગ્ર રાગ ગ્રામમાં એટલે એ રાગની સેના કહો કે રાગના સ્થાનોમાં બધે એ વ્યાપી જવું એ અશક્ય હોવાથી, એટલે આ જીવ સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે જીવનું સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો એવો એ વ્યવહાર છે. અન્ય અધ્યવસાન આદિ અન્ય ભાવોમાં જીવ કહેવા રૂપ વ્યવહાર છે. જેમ સેનાને રાજા કહેવામાં આવે એવી રીતે આ અધ્યવસાન આદિ અન્ય ભાવોને જીવ કહેવા રૂપ એ વ્યવહાર છે. પરમાર્થથી તો જીવ એક જ છે, અધ્યવસાન આદિ ભાવો જીવ નથી. જેમ પેલી સેના જીવ નથી એમ એ નથી, પણ છતાં એ એનું છે, સેના એની છે એમ કરીને રાજા નો એને આરોપ આપવામાં આવ્યો. એવી રીતે આ અધ્યવસાનો જે છે એનું પણ એમ સમજવું કે જીવ તો એક છે, એટલે આ અધ્યવસાન આદિ જે રાગ આદિ જે છે એમાં એ વ્યાપનારો એ એક જ જીવ છે, પણ એ અધ્યવસાન આદિ જે બધા છે એને પછી જીવ કહી દીધા. એ વ્યવહાર છે, જે રીતે આ વ્યવહાર સમજાવવામાં આવ્યો છે. આનો પંડિતજીએ કોઈ ભાવાર્થ પણ લખ્યો નથી, કેમ કે સીધી સરળ ગાથા છે. હવે આમાં થોડોક વિસ્તાર આપણે સમજીએ, બહુ સહેલાઈથી સમજાય એવું છે, છતાં પણ જે ગુરુદેવે વાત કરી છે એને આપણે પ્રવચન રત્નાક્રમાંથી વાંચીએ. આખી આખી વાતને થોડીક એમાં અગત્યની વાત આવે છે એ પણ જોઈએ. તો પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાનું 55, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 67. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના નંબર 55 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 67. સમયસાર ગાથા 47-48 નું મથાળું અને એના પછી 47-48 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા વાત કરે છે ટીકા ઉપરના પ્રવચનને આપણે લઈએ છીએ તો પહેલા તો વાત જે ટીકામાં છે એ જ કહેવામાં આવી કે પાંચ યોજનના ફેલાવથી લશ્કર નીકળી રહ્યું હોય ત્યાં રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ વ્યવહારથી ઉપચારથી કહેવાય છે. ખરેખર રાજાનું પાંચ યોજનમાં ફેલાવવું અશક્ય છે, એટલે કે પાંચ યોજન લાંબી એની સેના એની અંદર એ કંઈ ફેલાતો નથી. છતાં વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. વ્યવહારથી લોકો સેનાના સમુદાયને રાજા તરીકે જાણે, એને રાજા તરીકે કહે કે આ એટલે આ રાજા છે. દેખાય તો એક રાજા તો ક્યાંય નીકળી ગયો આગળ, છતાં દેખાતી હોય તો કે આ કોણ જાય છે, કે રાજા જાય છે, રાજાનું નામ આપવામાં આવે કે આ રાજા જાય છે. પરમાર્થથી તો રાજા એક જ છે, સેના કઈ રાજા નથી, છતાં સેનાને રાજા કહેવાનો લોક વ્યવહાર છે. તેવી રીતે આ ઉદાહરણ આપ્યું, આ દ્રષ્ટાંત કહ્યું, હવે એના ઉપરથી દ્રષ્ટાંત સમજાવે છે કે તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને, સમગ્ર રાગગ્રામમાં એટલે રાગના સ્થાનો, રાગના સ્થાન કેટલા, રાગના તો અસંખ્ય સ્થાનો, રાગ તો ક્યાં ક્યાં નથી કરી શકાતો, બધી જગ્યાએ રાગ તો થાય છે, જીવને રાગ ક્યાં ન થાય, જીવને રાગ તો ગમે તે વસ્તુમાં થાય છે. એ જેટલી પર્યાયમાં જાય છે ને, જે જે પર્યાયમાં ગયો છે ને ત્યાં બધે એને રાગ કરવાના સ્થાનો શોધી કાઢ્યા છે. અને એ બધા સ્થાનો જે છે ને એનો વિચાર આપણે કરીએ તો આપણને એમ થાય કે આમાં રાગ કરવા જેવું શું છે. જ્યારે એ વાંદરો થયો ને ત્યારે એ ઝાડના ઉપરના ટેટા હતા એની અંદર એ રાગ કરતો હતો, એની ડાળી ઉપર બેસીને ક્યાંક એવી કોઈક વસ્તુઓમાં રાગ કરતો હતો, કોઈક રીતે જાત જાતના રાગ કરતો. તો એ સાપ થયો ત્યારે એ કોઈક જગ્યાએ ક્યાંક બીજી જગ્યાએ એનો રાગ હતો, ચકલી થયો ત્યારે એનો કંઈક જુદી રીતે રાગ હતો, અને ગરોળી થયો ત્યારે એનો રાગ જુદો હતો. એના બધા જે જે રૂપ થયા છે એ બધામાં એ પર્યાયો વખતે એનો રાગ એક તો સૌથી પહેલો તો એના શરીરમાં, કે એ શરીર રૂપે પોતે છે અને એ શરીરમાં રાગ, અને બાકી બીજા બધા એની આસપાસમાં એવા પદાર્થોમાં એને રાગ હતો. એનો આપણે અત્યારે વિચાર કરવા જઈએ તો આપણને એમ થાય કે ઓ આવી વસ્તુમાં મેં રાગ કર્યો, હા ભાઈ તું જ્યારે એ પર્યાયમાં હતો ત્યારે તે એવી વસ્તુમાં પણ રાગ કર્યો, ભૂંડ થયો ત્યારે પણ, કૂતરો થયો ત્યારે પણ, તે વિષ્ઠામાં પણ તે રાગ કર્યો, એ વિષ્ઠામાં પણ રાગ કર્યો, કઈ જ વસ્તુમાં એ રાગ નથી કર્યો. એટલે રાગના સ્થાન કંઈ ઓછા છે. વર્તમાનમાં મનુષ્ય થયો છે અને જે એમાં રાગ કર્યો છે એમાં પણ જોઈએ તો કેટલી વિવિધતા. અહીંયા અમેરિકામાં જે રહ્યો છે એના એના રાગના સ્થાનો જુઓ, અને એમાં જેટલી જ્યાં બધી કોમ્યુનિટીઝને જેટલા પ્રકારના લોકો એ બધાના રાગના રાગ કરવાના સ્થાનો જાત જાતના. અને જે એશિયામાં છે એના રાગના સ્થાનો જુઓ, મિડલ ઇસ્ટમાં છે એ લોકોના બધાના રાગ કરવાના સ્થાન જુઓ, અને જે વિષુવવ્રતના જંગલોમાં રહે છે એના રાગ કરવાના સ્થાનો જુઓ. મનુષ્ય જ છે છતાં પણ બધા જુદા જુદા છે, એટલે રાગ કરવાના સ્થાનોનો કોઈ પાર નથી. ખરેખર એ રાગ કરવા લાયક હોય તો પછી એ સ્થાનો એના બદલાય કેમ, મનુષ્યને પણ એટલા જાત જાતના કેમ લાગે. અને એક મનુષ્યને એક જગ્યાએ રાગ થાય છે, એ જ જગ્યાએ એની સાથે જ રહેતા મનુષ્યને, એના કુટુંબમાં જ રહેતા મનુષ્યને રાગ નથી થતો. એ તો આપણે જોઈએ છીએ, ઘરમાં બે જણા હોય, બે એમાં બંનેને રાગ જુદી જુદી જગ્યાએ થતા હોય. હવે છોકરાઓ થયા હોય તો છોકરાઓના રાગ જુદી જાત જાતના હોય. ખાવા પીવાની વસ્તુમાં પણ એકને જેમાં રાગ છે, ભાવે છે, એ બીજાને નથી ભાવતું. એટલે એનો અર્થ એ થાય છે કે એ પદાર્થો કંઈ રાગ કરાવવા વાળા છે નહીં. જો પદાર્થો રાગ કરાવવા વાળા હોય તો બધાને બધી જગ્યાએ સરખો રાગ થવો જોઈએ. રાગ કરાવનાર પદાર્થ નથી, પણ જીવ પોતે એવી પર્યાય રાગરૂપે પરિણમે છે, એવી પર્યાય એની થાય છે. એ પર્યાયનો કરનારો એ જીવ પોતે છે. અને જીવના મૂળ સ્વભાવમાં પણ પાછું રાગ કરવાનું છે નહીં. કોઈ એવું એની અંદર જીવમાં કોઈ એવો ગુણ નથી, એવું કોઈ અંદર લક્ષણ અંદર પડ્યું નથી કે જેને કારણે થઈ અને એ રાગ કરે, એવા કોઈ ગુણધર્મો જીવમાં નથી. છે તો એક જ વસ્તુ છે. વસ્તુ શું છે કે એનામાં એવી યોગ્યતા છે કે એવા એ રાગ ભાવે પરિણમી શકે એવી યોગ્યતા પડી છે. પણ યોગ્યતા તો ગમે તે હોય, યોગ્યતા પ્રમાણે કરવું એમ થોડું લખી આપ્યું છે. વર્તમાનમાં આપણી કેટલી બધી યોગ્યતાઓ છે આપણી બધાની. અત્યારે આ નાના છોકરાઓ અત્યારે જે રીતે નીકળે છે એ રીતે આપણી પણ એ જ રીતે નીકળવાની, હેલોવીનના કપડાં પહેરીને નાચવાની કૂદવાની યોગ્યતા આપણામાં પડી છે, પણ આપણે તો કંઈ કરતા નથી. કેમ નથી કરતા? એ તો યોગ્યતા છે, માટે કંઈ કરવું એવું તો કંઈ છે નહીં, કોઈ કરાવતું પણ નથી. પણ એવા રાગ ભાવે એ અટકે છે. એનું મૂળ કારણ જો કંઈ પણ હોય તો એ એનો પ્રમાદ છે. બસ મોટું કારણ એ એનો પ્રમાદ છે. એ પ્રમાદ છોડીને જો જાગૃત થાય, જો એક વખત જાગૃત થાય તો એને પોતાનું સ્વરૂપ કેવું છે એ ખ્યાલમાં આવે અને પછી તો પુરુષાર્થ ઉપડે. હવે પ્રમાદ છોડે ત્યારે વાત બને. અત્યારે તો એ પ્રમાદી થઈને ઊંઘી રહ્યો છે. અત્યારે પ્રમાદી થયો છે જીવ, એટલે એને સૂઝતું નથી. એવું નથી કે એને એને એવા સરકમસ્ટેન્સીસ પ્રાપ્ત મળ્યા જ નથી, એને એવા સંયોગો પ્રાપ્ત થયા જ નથી, એવું નથી. એ મહાવીર સ્વામી ભગવાનના સમયમાં પણ હતો. 24 તીર્થંકર ભગવાન ભરત ક્ષેત્રમાં થયા એમાંના ઘણાના સમયમાં એ હતો, નહોતો એવું નહીં. મહાવીર ક્ષેત્રમાં પણ જઈ આવ્યો હશે, એટલે એ તીર્થંકર ભગવાનના વખતમાં પણ હતો. અને તીર્થંકર ભગવાન જયારે તીર્થંકર નહોતા થયા ત્યારે એમની સાથે પણ એ રહ્યો હશે. પણ પેલા જે તીર્થંકરનો જીવ હતો એણે એ પ્રમાદ છોડીને પુરુષાર્થ પ્રગટ કરીને થોડા ભાવ પછી એ તીર્થંકર થયા. અને આ જીવ હજી અહીંયા રખડે છે, એટલે એને બધું મળ્યું, સંયોગો પણ મળ્યા, નિમિત્તો બધા મળ્યા, પણ છતાંય એ હજી રાગી કેમ થઈ રહ્યો છે એનો જો વિચાર કરીએ તો એક જ કારણ દેખાય છે કે એને મૂર્છા છે, એ પ્રમાદમાં છે, એ મિથ્યાત્વ સહિત રહી ગયો છે. એનું કારણ એનો પોતાનો પ્રમાદ છે. એને જાગૃત થવું નથી, આળસ કરીને બેસી રહેવું છે. અને બીજી બધી જગ્યાએ એને હોશિયારી બતાવી છે જ્યાં એ કંઈ કરી નથી શકતો ત્યાં, એટલે એ મિથ્યાત્વ છે. એટલે એવા રાગમાં અટકવાના સ્થાન તો પછી દેખાવાના જ છે. જ્યાં સુધી પોતે જ્ઞાની નથી થતો, સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી બધી જગ્યાએ જ્યાં ને ત્યાં એને રાગ થવાનો જ છે. એટલે રાગના સ્થાન કેટલા, રાગના સ્થાન અસંખ્ય. તો એવી રીતે રાગના સ્થાનો બધા છે, એને અહીંયા રાગ ગ્રામ કહી દીધું છે. એ બધા એટલા સ્થાનો છે એટલે રાગ ગ્રામ કહ્યો. એટલે એની વાત અહીંયા કરતા કહે છે કે તેવી રીતે આ જીવ, જે વાત રાજાની કરી એ રીતે આ જીવ સમગ્ર રાગ ગ્રામમાં, બધા પ્રકારના રાગમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. એમ કહેવું, એમ જયારે કહેવામાં આવ્યું, તે એક જીવનું સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપવું અશક્ય છે. એ વાત આપણે જાણીએ છીએ. જેમ રાજાનું સમગ્ર સેનાની અંદર વ્યાપવું અશક્ય છે, એવી રીતે આ જીવનું પણ સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપવું અશક્ય જ છે. અને એવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ કન્ય ભાવમાં જીવ કહેવા રૂપ વ્યવહાર છે. એને એવી રીતે વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એવો વ્યવહાર છે કે આ જીવ છે, અધ્યવસાન બધા રાગ જે છે બધા જીવ છે. પરમાર્થથી તો જીવ એક જ છે. આ વ્યવહારની સમજ આપી, આ વ્યવહાર કઈ રીતે છે એની સમજ આપી. ખરેખર સેનામાં રાજા વ્યાપ્યો નથી, પણ સેનામાં રાજા નિમિત્ત છે. તેથી રાજા પાંચ યોજનમાં વ્યાપીને રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેવી રીતે શુદ્ધ આત્મવસ્તુ છે, તે વિકારના અનેક પ્રકારમાં કંઈ વ્યાપી નથી. વિકારના અનેક પ્રકાર, વિકારના પ્રકારોની વાત કરવી હોય તો પાર ના આવે એટલા બધા પ્રકારો છે વિકારના. અને એ બધા પ્રકારોમાં એ જઈ આવ્યો છે, એમાં કંઈ નથી ગયો એમ નથી, એ જઈ શકે એવો છે. એનામાં એ બધા લક્ષણો બધા પડ્યા છે, કેમ કે એને મિથ્યાત્વ છે ને, એટલે આ જીવને મિથ્યાત્વ છે, એટલે આ જીવમાં એ પ્રકારે થવાની બધી યોગ્યતાઓ કુશળતાઓ બધી પડી છે. એને ફૂંફાળો મારતા આવડે છે, એને નથી આવડતું એમ નથી, અત્યારે નથી મારતો. જો અહીંથી નીકળી આ મનુષ્ય દેહ છોડી અને આ જીવ જો આવતા ભાવમાં સાપમાં જાય, તિરિંચમાં જાય ને સાપ થાય તો ફટ કરતો ફૂંફાળો મારશે, એને કંઈ શીખવા જવું પડતું નથી. બધા સંસ્કાર પડ્યા છે એનામાં, કયા સંસ્કાર નથી પડ્યા, કેમ કે એવા જ એને રાગ અને દ્વેષના ભાવ અનાદિથી કર્યા છે, એટલે એ બધું પડ્યું જ છે એનામાં, એ તો પડ્યું છે. પણ એનું મૂળ સ્વરૂપ જે છે, જે દ્રવ્ય, એ તો શુદ્ધ છે. એ ત્રણેય કાળે શુદ્ધ જ રહેવાનું છે, ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ એવું શુદ્ધ જ રહેવાનું છે. એટલે આ આત્માને તો શુદ્ધ જ કહેવામાં આવ્યો, એટલે તો ભગવાન આત્મા ભગવાન આત્મા કહી અને યાદ કરાવીએ છીએ કે ભાઈ મૂળ વસ્તુ સ્વરૂપ શુદ્ધ છે, ભગવાન આત્મા અમસ્તુ નથી કહ્યું. વારંવાર ગુરુદેવ ભગવાન આત્મા કહેતા હતા તો એમને તો એમનું સ્વરૂપ ભગવાન આત્મા સમાન ભાસ્યું હતું અને એવું એમને તો અનુભવ્યું હતું. અને એમ કર્યા પછીથી એમણે બધાને કહ્યું કે ભાઈ આ ભગવાન આત્મા. માત્ર સમયસારમાં આવ્યું, 72મી ગાથામાં આવ્યું એટલા માટે કે ગુરુદેવે કહ્યું છે એમ નથી, એ તો આપણને બહાર પ્રવચનમાં એમ કહ્યું કે જો 72મી ગાથામાં આવ્યું, પણ ગુરુદેવે તો એવું અનુભવ્યું, ભગવાન આત્માને અનુભવ્યો. એ કેવળ જ્ઞાનનો અંશ એમણે અનુભવ્યો, એ સિદ્ધ સમાન જે દશા જે છે એના અંશને એમણે એ આત્મસાત કરી અને એને અનુભવમાં લીધી. એટલે આ સ્વરૂપ ભગવાન સ્વરૂપ જ છે. એટલું તો વારંવાર એને એ રીતે જ કહ્યું. આત્માની વાત કરે ત્યારે કોઈ વખત એમ બન્યું છે કે આત્મા માત્ર કહીને ગુરુદેવે આગળ વાત ચલાવી હોય? દરેક વખતે આત્મા શબ્દ વાપરે એટલે એની આગળ કેટલાય વિશેષણો લાગી જાય. એ પૂર્ણાનંદનો નાથને, જ્ઞાન સ્વરૂપને, આનંદ સ્વરૂપને કેટલા બધા જાત જાતના વિશેષણો ગુરુદેવ લગાવે. એટલે કેટલું આત્મા તરફનું એમનું મહાત્મા હતું, કેટલો એમને ભાવ હતો. નિજ સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ એક સરખું શુદ્ધ નાયક છે, એ વસ્તુ કેટલી એમને અંદરમાં વણાઈ ગઈ હતી, કેમ કે એવો અનુભવ કરી રહ્યા હતા સતત. એટલે એ વાત એમ જ થતી હતી. અહીંયા આજુ પાછું એ જ રીતે વાત લઈ લીધી છે. જ્યારે જ્યારે તમે વાંચશો, જ્યાં જ્યાં વાંચશો, સાંભળશો પ્રવચનમાં, ત્યારે ભગવાન આત્માની વાત એ રીતે કરી છે, ભગવાન આત્મા તરીકે એમને. અને આ વાતને આપણે સ્વીકારીએ ત્યારે આપણને એમ થાય કે ના ના, આપણે ભગવાન આત્મા છીએ તો પછી ભગવાન થઈને રહીએ. ભાઈ ભગવાન આત્મા ગુરુદેવે કહ્યું છે એમ નહીં, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં પણ ભગવાન આત્મા જ તો દેખાયો છે પ્રભુ, તો પછી ભગવાન થઈને રહે ને, એવો પ્રયત્ન કરને. આ જીવનમાં હવે બીજું તારે શું કરવું છે? આ લક્ષ્મી પૈસો જે કંઈ છે, પૂતગળ જે છે, એના કારણે આવે, એના કારણે જાય. અને તું નકામોનો પ્રભુ શુકરા ચિંતા કરે છે. એ આવવાનું હશે ત્યારે આવશે, જવાનું હશે ત્યારે જશે, જવાનું હશે ત્યારે તમે નહીં ધાર્યું એવા પ્રકારે એ જશે. તમે કોઈ ગુનો નહીં કર્યો હોય તો એ તમને દંડ કરવામાં આવશે. તમે ખરેખર કોઈ ગુનો નહીં કર્યો છતાંય તમને ટિકિટ આપશે પોલીસ, $300 લઈ જશે. પછી તમે એમ કહેશો કે ભાઈ હવે મારો કોઈ વાંક નહોતો. તમે સાચું જ કહો છો, સત્ય કહો છો, પણ તમારો વાંક નહોતો. પણ એ તો પેલા $300 તમારા જવાના હોય તો પછી પોલીસ ટિકિટ ના આપે તો બીજું શું થાય? પોલીસ ટિકિટ જ આપે ને. એટલે એ પૂતગળ જવાનું છે માટે જાય છે. પૂતગળ જે આવવાનું છે એટલું જ આવશે. તમે જે કરવા બેઠા છો, જે ધારીને બેઠા છો, એમ જ થશે કે એમ નહીં થાય? એ બધું જે થતું હોય તેમ થવાનું છે. માત્ર દ્રષ્ટાભાવ કેળવો ને ભાઈ. તમે એને માટેનો નકામો પુરુષાર્થ કરી અને સમય બગાડશો અને તમારો સ્વાધ્યાય બગાડશો, આખા દિવસમાં એ જ ચિંતામાં રહેશો, તો એ જ થવાનું છે. અને ચિંતા કર્યા વગર તમે આખો દિવસ સ્વાધ્યાયમાં ગાળશો તો પણ એ જ થવાનું છે. એ તો વાત નિશ્ચિત જ છે. જે થવાનું છે એ તો નિશ્ચિત છે. પર પદાર્થો ઉપર પ્રભુ તમારો કાબુ છે, કોઈ પર પદાર્થ ઉપર કાબુ નથી. તો પછી શુક્રા એટલી બધી ચિંતા કરો છો? બરાબર છે, સહજ રીતે જે કંઈ થાય તે કરીને વાત પૂરી કરવી અને આપણી શાંતિ જાળવી રાખવી, આપણા સ્વાધ્યાયને જાળવી રાખવા. આ આવું અલૌકિક તત્વ આ ભાવમાં આપણે પામ્યા, આ ભાવમાં આપણને સહજ સરળતાથી પ્રાપ્ત થયું. હવે અત્યારે જો એનો વિચાર નહીં કરીએ, એની પાછળ સમય નહીં આપીએ અને નાના પ્રકારના આ બધા વસ્તુઓમાં આપણે સમય બરબાદ કરી નાખીશું તો કઈ સમય પાછો આવવાનો છે પ્રભુ? સમય પાછો નથી આવતો. હમણાં એલેમાં ભરૂષણ વખતે એક વાત સહજ રીતે અંતરમાં આવી અને કહી દીધી, ઘણાને યાદ રહી ને ઘણાને બહુ સ્પર્શી પણ ગઈ. એ વાત અત્યારે કહું છું કે જો બીજું બધું તો લક્ષ્મી આ તે બધું તો આવે અને જાય, બધું આવે જાય આવે જાય, બધું ચાલ્યા કરે, પણ એક સમય એવી વસ્તુ છે કે જાય છે એ આવતો નથી, એ હંમેશા જાય જ છે. સમય છે જે જાય જ છે. આ જે ગયો તે ગયો સમય, હવે પાછો એ ફરી આવવાનો નથી. જેટલા વર્ષ થયા એમાં હવે બીજા નવા આવવાના છે, એ તો ગયા. એટલે જે સમય જઈ રહ્યો છે એનો વિચાર કરવો, એ સમય માત્ર જાય જ છે, આવતો નથી. બીજું બધું આવે છે ને જાય છે, પણ સમય છે એ જાય છે. બહુ ગંભીરતાપૂર્વક લેવા જેવું છે પ્રભુ. ખૂબ વિચાર કરવો, કેટલો સમય તમારી પાસે હવે બાકી રહ્યો છે એનો વિચાર કરવો. એ નવો એમાં ઉમેરાવવાનો નથી, નવું કંઈ આવવાનું નથી, એ જાય જ છે. તમે ઓલવેઝ લોસમાં જ છો, તમારો સમય ઓલવેઝ જાય જ છે. તમે જેટલો સમય લઈને આ ભાવમાં આવ્યા ત્યારથી શરૂ કરી અને તમારો જેટલો સમય હતો એ દિવસે દિવસે ઘટી રહ્યો છે. એક એક જન્મ દિવસ તમે પ્રભુ ઉજવી રહ્યા છો અને તમારો એક એક વર્ષ ઓછું થઈ રહ્યું છે. એ વાતનો ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. હવે જે સમય રહ્યો છે એ 8 કલાક 10 કલાક જેટલા કલાક બને એટલા પોતાના સ્વરૂપને લક્ષ્ય પ્રવૃત્ત રહીએ, એ સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. એ બધો સમય એ માટે જ છે. એ વાતને સમજવાની છે ભાઈ. એવા ભગવાન આત્મા ને વિશે ગુરુદેવે ખૂબ વિસ્તાર કરી, ખૂબ બધી વાત કરી છે, ઘણી વાત કરી છે. કેમ પામવું, કેમ એનો અનુભવ કરવો, એને વિશે બેનશ્રીબેને પણ કેટલા બધા પ્રશ્નોના જવાબ આપી અને સ્પષ્ટતા કરી છે. પુસ્તક લખાયા બેનશ્રીબેનના વચનામૃત, સ્વાનુભૂતિ દર્શન, એ બધામાં જે સાધક છે એને મદદ કરે એવા બધા જવાબો એમાં પડ્યા છે. અને ગુરુદેવે તો આખી વસ્તુને ખૂબ ઉઘાડી નાખી, ખૂબ સ્પષ્ટ કરી નાખ્યું, બહુ મોટો ઉપકાર કર્યો. આ મહાન શાસ્ત્રો હતા, પડ્યા હતા, પણ એ શાસ્ત્રો, એની ટીકા, આ બધું જે છે એ અમૃત સમાન. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ ટીકા અને કુંદકુંદાચાર્ય ભગવાનનું આ અમૂલ્ય શાસ્ત્ર, જેના કોઈ મૂલ્યાંકનો ન થઈ શકે એવા આ શાસ્ત્ર ના બધા અર્થને અહીંયા સ્પષ્ટ કરી દીધા ગુરુદેવે. તો 19 વખત સમયસાર વાંચ્યું, પ્રવચન સાર, નિયમ સાર, 50 ટીકા, અષ્ટપાવ, પરમાત્મા પ્રકાશ, ઇષ્ટોપદેશ, યોગ સાર, શું નથી વાંચ્યું, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, બધું સમાધિ તંત્ર બધું વાંચ્યું. બધાના વિસ્તાર કરીને જેમ છે તેમ આપણને સત્ય સમજાવ્યું છે. અને ભગવાન આત્મા એમને લાગ્યો, આપણને પણ ભગવાન આત્મા લાગે એટલી સુધી આ વાત આખી મૂકી દીધી છે. એવા ભગવાન આત્માને આપણે આ બધી ગાથાઓમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે એ જગ્યાએ આપણી જાતને મૂકી અને જો વિચારીએ તો બહુ સહેલું છે પ્રભુ, બહુ સહેલું છે. અહીંયા કહે છે કે ભાઈ વિકારના અનેક પ્રકાર, એની વાત અહીંયા કરવી છે ને. વિકારના તો અનેક પ્રકાર છે, તો એ બધા પ્રકારમાં ખરેખર જોવા જઈએ તો શું છે? એ પ્રકારમાં, વિકારના અનેક પ્રકારમાં એ કંઈ આત્મા વ્યાપતો નથી, પણ વિકારના અનેક પ્રકાર જે અશુદ્ધ ઉપાદાનભૂત છે તેમાં આત્મા નિમિત્ત છે. વિકાર થવામાં ઉપાદાન કારણ જે છે એ અશુદ્ધ છે. એ ખરેખર જે ત્રિકાળી ધ્રુવ આત્મા જે છે એ નથી, એ તો નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાનભૂત જે છે એમાં આત્મા નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, કેમ કે પર્યાય થાય છે ને, અશુદ્ધિ ક્યાં થાય છે? અશુદ્ધિ તો પર્યાયમાં થાય છે ને, પરિણામ જે આવે છે તે વિભાવ રૂપે છે, પરિણામ છે એ પર્યાય છે ને, તો એવી પર્યાય જે છે એ પર્યાય થવાનું કારણ તો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે કારણ હોય. કોઈ પણ કાર્ય થાય ત્યારે બે કારણ ગણીએ છીએ આપણે, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. નિમિત્ત કારણ તરીકે એક કરતા વધારે પણ હોય, પણ ઉપાદાન કારણ તો એક હોય. તો ઉપાદાન કારણ એક હોય તો એ શું છે? તો કે એ અશુદ્ધ ઉપાદાન ભૂત, એ અશુદ્ધ ઉપાદાન ભૂત છે. વિકારના અનેક પ્રકાર, એ વિકારના એ અશુદ્ધ ઉપાદાન ભૂત છે અને તેમાં આત્મા માત્ર નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાન એ પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, એટલે એ પર્યાય સ્વતંત્ર રૂપે થાય છે. અને એ પર્યાયના આમ પણ આપણે પ્રવચનસારમાં પણ એ કરી ગયા છીએ કે એના સટકારકો એના પોતાના, એટલે બધા જ કારણો એના પોતાના છે અને એમાં એનું ઉપાદાન કારણ જે છે એનું અશુદ્ધ ઉપાદાન કારણ છે. પણ એમાં નિમિત્ત તરીકે જો લઈએ તો આ આત્મા છે, અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે. પણ દ્રવ્યને, એટલે ભગવાન આત્મા દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ એકરૂપ, એ દ્રવ્યને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. આખો વિભાવ ભાવ જે થયો એ વિભાવ ભાવની અંદર એ વખતે જે હાજર હતો ને, એ કોણ હાજર હતો? એ આ આત્મા, આ જીવ, આ ત્રિકાળ નાયક જે છે ને એ વખતે હાજર હતો, એટલા માટે એને નિમિત્ત કહેવામાં આવ્યો. બાકી એ વસ્તુ આખી પર્યાયમાં બની ગઈ છે, એ પર્યાયમાં બની ગઈ, એ પર્યાય તો થઈ ગઈ, એ વિભાવ ભાવરૂપ પર્યાય તો થઈ ગઈ. હવે એ તો થઈ ગઈ, એ વિલીન થઈ ગઈ, એનો નાશ થઈ ગયો, તો પછી આજે એનું શું છે? પ્રશ્ન એક બીજો પણ થાય ને આપણને કે તો પછી અત્યારે હવે એની શું વાત કરીને રહે છે? એ પર્યાય જયારે થવાની હતી તે થઈ ગઈ, એ વાત તો વીતી ગઈ, અત્યારે વર્તમાનમાં શું આ વાત લઈને બેઠા છે? મહાપુરુષો એની વાત લઈને કેમ બેઠા છે? એ બે પર્યાય તો થવાની હતી તે થઈ ગઈ, વિભાવ પર્યાય થવાની હતી એ થઈ ગઈ, પૂરી થઈ, જતી રહી. અને તમે પણ પાછા એમ પણ કહો છો કે આત્મા તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એવો ને એવો રહ્યો, તો પછી એની શું વાત છે? તો પ્રભુ, વાત એ છે કે ફરીને એવી પર્યાય ન થાય, ફરીને એવા વિભાવ ભાવ ઉત્પન્ન ન થાય, એવી વિભાવ પર્યાય ફરી ફરીને ઉત્પન્ન થાય એને, એ એવું અશુદ્ધ ઉપાદાન જે છે એને દૂર કરવું છે. હવે એ હવે ફરીને ન થાય એટલા માટે આ બધું કહેવામાં આવે છે કે નવી પર્યાય હવે જે થાય એ શુદ્ધ થાય, એ શુદ્ધ થાય. તો શુદ્ધ કેવી રીતે થાય? હવે જે પર્યાય હવે પછી જે થાય તે, જે થઈ ગઈ એ થઈ ગઈ, એ વાત પૂરી થઈ, એને કારણે જે આશ્રવ થવા હતા, જે બંધ થવા હતા, જે કર્મના, એ બધું થઈ ગયું, પતી ગઈ વાત. પણ હવે હવે પર્યાય વિભાવરૂપ ન થાય, અશુદ્ધ પર્યાય ન થાય, શુભાશુભ ભાવરૂપે પરિણમન થઈ અને જે પરિણામો થાય ને જે કંઈ આશ્રવ બંધ થાય છે એવી કોઈ પર્યાય હવે ન થાય. તો કેવી પર્યાય થાય? તો શુદ્ધ નિર્મળ પર્યાય થાય, જેવું શુદ્ધ સ્વરૂપ છે એવી શુદ્ધ પર્યાય થાય. એટલા માટે આ વાત અહીંયા સમજાવવામાં આવે છે કે ભાઈ, આત્મા જે છે એ ખરેખર બધે કંઈ છે નહીં, વ્યાપતો નથી, એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું. એટલે અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, પણ દ્રવ્યને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત ત્યાં એટલે દ્રવ્ય પોતે હાજર હતું, એટલે ખરેખર દ્રવ્યની પર્યાય થઈ એ અપેક્ષાથી એ વાત કહેવામાં આવી, પણ દ્રવ્યના મૂળ વસ્તુમાં નથી એ વાત કરી. અને બીજી સાથે અહીંયા આ બીજી રીતે વાત સમજાવી કે એ વખતે દ્રવ્ય હતું ત્યાં, એટલું જ, બાકી એ જે થયું તે પર્યાયમાં થયું, એને પર્યાય પૂરી પણ થઈ, પતી ગઈ. હવે એવી ફરીથી પર્યાય ન થાય એ માટે તારે પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થમાં બીજું કંઈ કરવાનું નથી કે જે નિશ્ચય નેથી જેવું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જેવો ભગવાન આત્મા છે, એવા ભગવાન આત્માનો તો સ્વીકાર કર, એટલે એમ જ છે, એ સ્વરૂપ એમ જ છે, બસ એ વાતને તું સ્વીકાર, એની શ્રદ્ધા કર, એનો વિશ્વાસ કર, અને પછી જો તું આગળ, એક વખત એનો વિશ્વાસ કર, એની શ્રદ્ધા કર અને પછી આગળ જો, પછી શું થાય છે એનો અનુભવ તને જરૂર થશે. એક વખત તું એને શ્રદ્ધામાં લે, એનો વિશ્વાસ કર, અને પછી એને માટે થઈને એનો એવા સ્વરૂપની પ્રાપ્તિનો, એટલે એને અનુભવવા માટેનો તું પ્રયત્ન કર, તને 6 મહિનામાં જરૂર થશે. અહીંયા કહે છે કે શ્રી યોગસારમાં આ વાત લીધી છે, વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. આત્મામાંથી વિકાર ન થાય ભાઈ, આત્મામાંથી વિકાર ન થાય. જ્યાં જે હોય ત્યાં ત્યાંથી આવે, બરાબર છે ને? આપણે સારી વસ્તુ માટે પણ કહીએ છીએ ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તો પછી ખરાબ વસ્તુ માટે પણ એમ જ સમજવાનું કે જ્યાં હોય ત્યાંથી આવ્યા. આ બધી ખરાબી અશુદ્ધિ વિભાવ ભાવો વિકારી ભાવો એ બધા ક્યાંથી આવે? જ્યાં હોય ત્યાંથી આવે. આત્મામાં છે તો આત્મામાંથી આવે, આત્મામાં તો નથી તો પછી આત્મામાંથી ક્યાંથી આવે? એ વિકારનું કારણ આત્મા નથી, એટલે મૂળ ઉપાદાન આત્મા નથી. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. આત્મા તો શુદ્ધ છે, એનામાંથી જે આવે તો શુદ્ધ પર્યાય જ આવે, નિર્મળ પર્યાય જ આવે, બીજું કંઈ આવે નહીં. તો દ્રષ્ટિનો ફેર છે ભાઈ, બહુ સહેલું છે, સરળ છે. દ્રષ્ટિ એવા શુદ્ધ ભગવાન આત્મા તરફ જાય ને તો જે પર્યાય થશે એ શુદ્ધ જ થશે. બહુ સહેલું છે. શુદ્ધ ભગવાન આત્માનું સ્વરૂપ જેવું છે, ત્રિકાળ નાયક 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 જેવું સ્વરૂપ છે, એવું શુદ્ધ સ્વરૂપ છે. અને એની તરફ દ્રષ્ટિ કરતા, એની તરફ લક્ષ કરતા જે પર્યાય થશે, એટલે કે જ્ઞાનની જે પર્યાય, કેમ કે પોતે ચેતન્ય છે તો ચેતના સ્વરૂપ એનું છે, તો એ જ્ઞાન કરવાનો જ છે. અને એ જ્ઞાનની પર્યાયમાં એને પોતાનું સ્વરૂપ એવું જ શુદ્ધ જણાશે, એટલે એ પર્યાય નિર્મળ શુદ્ધ થઈ. એટલે દ્રષ્ટિ બદલવાની છે, માત્ર બહારમાં જે દ્રષ્ટિ છે એને બદલીને અંદરમાં લઈ જવાની છે. બહારમાં બધી વાતમાં મહાત્મા આવે છે, બધી વસ્તુ જે છે એની એનું ઇમ્પોર્ટન્ટ એને બધું લાગે છે, એનું ઇમ્પોર્ટન્સ બધું એ સાચવીને બેઠો છે કે આ બધું અગત્યનું, આ બધું પહેલા, આ બધું થાય પછી હું કંઈક ધર્મ ધ્યાન કરું, એ વાતને એને છોડી દેવાની છે. એ વાતને છોડી દે છે અને શુદ્ધ આત્મા છે, ત્રિકાળ છે, નાયક છે, એને એ સ્વીકારે છે, તો એને બે ઘડીમાં સમ્યક દર્શન થાય છે. કોઈ વધારે સમય નથી લાગતો ભાઈ, બે ઘડી નથી, એક સમયમાં જ થાય તો છે, પણ ઊંડો ઉતરી જાય છે તો થઈ જાય છે. કેમ કે વિકારનું મૂળ, ઉપાદાન આત્મા નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવ આ વાત ઉપર. આજે વિચાર કરવા જેવો છે, રાત આખી વિચાર કરાય એવું વાક્ય મૂકી દીધું છે. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. જો આવું જ એક પહેલા ઘણા વર્ષો પહેલા એમણે એક વાક્ય કહ્યું હતું, કે જેથી એમાં એક વ્યક્તિને સમ્યક દર્શન થયું એક દિવસમાં. આત્માથી રાગ જુદો, આટલી વાત કરી અને સુગાનીજીને એ વાત હૃદયને સ્પર્શી ગઈ. સુગાનીજી ત્યાં સોનગઢ આવ્યા હતા એ વખતની વાત છે, અને ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, એમાં આ વાત જે કહી કે આત્માથી જીવથી આ રાગ જુદો, બસ એવા એ પ્રવચનમાં જે વાતથી એ આખો સાર, અને એના ઉપર એ વિચારમાં એવા ચડી ગયા, એવા એવા મનોમંથનમાં કે રાત્રે બેસી રહ્યા, સમિતિની રૂમમાં ત્યાં, અને સમ્યક દર્શન લઈને ઉઠ્યા સવારે. એક જ વાત, એવી આ વાત બીજી છે. જો ગુરુદેવે તો આવા આવા મંત્રો ઘણા આપ્યા છે, એવા તો કેટલી બધી જગ્યાએ કેટલાય, આને હું મંત્ર કહું છું ભાઈ, મારી દ્રષ્ટિએ આ બધાને હું મંત્ર કહું છું. બીજા બધા મંત્રોની વાત જવા દો કે જે આપણને સમ્યક દર્શન કરાવે એવા મંત્રો ગુરુદેવે આપ્યા છે. તમે લખવા બેસો તો પાર નહીં આવે એટલા મંત્રો છે, એને તમારે એને અનુભવવા પડે. એ બધા એવા મંત્રો છે કે જેને તમારે અનુભવવા પડે. અહીંયા પણ આ એક બીજો મંત્ર છે, જો અંડરલાઈન કરવી તો કરી રાખજો, ક્યાંક લખવું હોય તો લખી રાખ. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. વિકારનું મૂળ ઉપાદાન કંઈક બીજું છે. શું છે? અશુદ્ધ ઉપાદાન વ્યવહાર સ્વતંત્ર છે, એ આત્માને એનું ઉપાદાન નથી. આત્મા વસ્તુ છે તે વિકારમાં ઉપાદાન નથી, નિમિત્ત છે. આત્મા વિકારમાં ઉપાદાન નથી પણ નિમિત્ત છે. તેથી વ્યવહારથી આત્મા રાગમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. ભાઈ, આવું વિતરાગનું તત્વ સમજવું ઝીણું છે. શું કહેવું? જે ભાવ ભર્યા છે એને બરાબર આત્મસાત કરવાની જરૂર છે પ્રભુ. આ જીવ આ મનુષ્યની પર્યાયમાં પોતાને મનુષ્ય માનીને બેઠો છે, પોતાને પુરુષ માનીને બેઠો છે, કે પોતાને સ્ત્રી માનીને બેઠો છે, પોતાને એન્જિનિયર માનીને બેઠો છે, કે પોતાને ડોક્ટર માનીને બેઠો છે, કે વેપારી માનીને બેઠો છે, એ જીવ જે માનીને બેઠો છે એ બધું શું છે? એ વિભાવ છે. અને એવા વિભાવ ભાવ થવાનું કારણ આત્માની અંદર નથી, એ વિકાર છે. એ વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. તો પછી એનો અર્થ શું થયો? ભૂલ કોની? એમાં ભૂલ કોની છે પ્રભુ? એનો આત્મા જો શુદ્ધ છે છતાં પણ એ એમ જ વિકારી ભાવે રહે છે તો એમ ભૂલ કોની? સ્વરૂપમાં ક્યાંય મલિનતા નથી છતાં પણ એવા વિકારી ભાવ, ભૂલ કોની છે? ભૂલ એની છે, એનો પ્રમાદ છે. આ પ્રમાદને આજે ત્યજી દે તો આજે રાત્રે તને સમ્યક દર્શન થાય પ્રભુ, એવું તારું સ્વરૂપ છે ને. તને ભગવાન આત્મા અમસ્તો નથી કહ્યો, તું ભગવાન આત્મા જ છો ભાઈ, ભગવાન આત્મા જ છો. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. બહુ સરસ વાત છે ભાઈ. આત્મવસ્તુ છે તે વિકારમાં ઉપાદાન નથી, નિમિત્ત છે. તેથી વ્યવહારથી આત્મા રાગમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે ભાઈ. વ્યવહારથી માત્ર કહેવા ખાતર કહેવાયું છે, ખરેખર એમ નથી. આત્મા તો શુદ્ધ છે, આજે પણ એવો ને એવો જ શુદ્ધ છે. પહેલા પણ એવો જ હતો, પહેલા પણ એવો જ હતો, પહેલા પણ એવો જ હતો, અને ભવિષ્યમાં પણ એવો જ રહેવાનો છે, એમાં કોઈ ફેર નથી. એનું પરિણામ શુદ્ધ છે ભાઈ. એ શુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ પર્યાય થઈ રહી છે, વર્તમાનમાં પણ એ શુદ્ધ પર્યાય થઈ રહી છે. દ્રષ્ટિ ત્યાં નથી પડતી ને એટલે મહાત્મ નથી આવતું. એક વખત દ્રષ્ટિ ત્યાં પડે તો જરૂર એનું મહાત્મ આવે, પોતાના નિજ સ્વરૂપનું મહાત્મ એને આવ્યા વિના રહે જ નહીં. અહીંયા ગુરુદેવે બીજી વાત સમજાવી છે, પણ આપણે સાથે સાથે લઈએ. અહીંયા કહે છે, છપ્પનમાં પાના ઉપર, એના પછીના પાના ઉપર બીજા પેરેગ્રાફમાં, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 56 કોમ્પ્યુટરમાં પેજ નંબર 68 એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાનીઓને સમજાવવા વ્યવહારથી ઉપદેશ કરવામાં આવે છે, પણ વ્યવહારને જ ચોંટી પડે, વ્યવહારને જ ચોંટી પડે, વળગી પડે એ ઉપદેશને પાત્ર નથી. અરે ભાઈ, આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે, એ તો ભગવત સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ સમય સાર છે. સુંદર વાત મૂકી છે ને, ભગવાન આત્મા ભગવત સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ સમય સાર છે, સમય સાર છે. ત્રિકાળ ધ્રુવ પરમાનંદ સ્વરૂપ ચિદ્ઘન વસ્તુ છે, તે ભૂતાર્થ છે, સત્ય છે. આ બધા વિશેષણો ગુરુદેવે આપણને ઇમ્પ્રેસ કરવા માટે લખ્યા હશે, કયા હશે, છાપ પાડવા માટે, આપણી પર છાપ પાડવા માટે કયા હશે પ્રભુ? કે અંતરમાંથી આવ્યા હશે ત્યારે કયા હશે? સહેજ તો વિચાર કરો ભાઈ. આ પ્રવચન રત્નાકર જયારે તમે વાંચો ત્યારે સહેજ તો વિચાર કરો કે આ મહાપુરુષે જયારે એ વખતે એમની વાણીનો ધોધ વરસતો હતો, એ સમયે તો આપણે હાજર નહોતા, ત્યારે આ બધું જયારે બોલ્યા હશે તો શું બધાની પર છાપ પાડવા માટે બોલ્યા હશે? અરે સહજ વાત આવી છે, એમના અંતરમાંથી વાત આવી છે, અનુભવની વાત છે. એમને એવા સ્વરૂપનો અનુભવ કર્યો એટલે ભગવત સ્વરૂપ કહ્યું, પરમાત્મા સ્વરૂપ કહ્યું, એ સમય સાર કહ્યું. ત્રિકાળ ધ્રુવ પરમાનંદ સ્વરૂપ ચિદા ચિદ્ઘન વસ્તુ છે, તે ભૂતાર્થ છે, સત્ય છે, પરમ સત્ય છે વાત. અને તે જ આત્મા અને સમય સાર છે. સમયસારનો અભ્યાસ કરવાનો નથી ભાઈ, સમયસાર જે છે એની પ્રાપ્તિ કરવાની છે. સમયસારનો આપણે અભ્યાસ નહીં, પણ એની પ્રાપ્તિ કરવાની છે. એ તો સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરવાનું છે. એવું શુદ્ધ સ્વરૂપ, એ જ સમયસાર છે. અને એને ક્યાંય બહારથી પ્રાપ્ત નથી કરવાનું, એ પ્રાપ્ત જ છે, પોતાને અંદરમાં પડ્યું જ છે. એની પ્રાપ્તિ કરવાની છે, પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. એ સમયસાર છે. સમયસાર, સમયસારના સ્વાધ્યાય નથી, સમયસારના અભ્યાસ નથી, સમયસારની તો પ્રાપ્તિ છે. ભગવાન સમયસારની તો પ્રાપ્તિ કરવાની છે. શ્રી સમયસાર ગાથા 11 આવે છે કે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે, તે ભૂતાર્થ છે. આપણે કરી ગયા છીએ ને 11 ગાથામાં, ત્રિકાળી શુદ્ધ વસ્તુ, ત્રણેય કાળ રહેવા વાળી આ જે શુદ્ધ વસ્તુ છે તે ભૂતાર્થ છે. અને અસંખ્ય પ્રકારના વિકારો, જો આવીને અસંખ્ય પ્રકારના વિકારો, અહીંયા અસંખ્ય પ્રકારના વિકારો, વિભાવો, પર્યાયના ભેદો, એ બધું છે તે ત્રિકાળીની અપેક્ષાએ એ બધું અસત્યાર્થ છે. કેમ કે રહેતું જ નથી, એ અસત્યાર્થ એટલા માટે છે કે એ એક સરખું છે નથી, એક સરખું રહેતું નથી, અને પ્રત્યેક જીવને એવું એક સરખું જોવા મળતું નથી. એ શાશ્વત નથી, એક બધાને માટે એ જુદું 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 છે. અને ક્ષણિક છે. સરખું એક જીવને માટે પણ એ એક સરખું નથી. કોઈ વિકાર એક સરખો થયો આપણને, કોઈ રાગ એક સરખો રહ્યો, એ બધા પર્યાય ભેદો અને વિકારો, એ બધું ત્રિકાળીની અપેક્ષા. એટલે ત્રિકાળી શું છે? ત્રણેય કાળ રહેવા વાળું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એની અપેક્ષાએ આ બધું ખોટું અસત્યાર્થ છે. એને ઇંગ્લિશમાં એમ કહી શકાય કે બધું વર્ચ્યુઅલ છે, કંઈ છે જ નહીં, એ બધું માયા છે, કંઈ નથી. જે છે સત છે તો આ ભગવાન આત્મા છે, ધ્રુવ છે, એ જ્ઞાયક ભાવ છે. પર્યાયની અપેક્ષાએ એ પર્યાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તો એ અસત્યાર્થ છે. રાગ આદિના અસંખ્ય પ્રકારમાં આત્મા ઉપાદાન ભૂત નથી, નિમિત્ત તરીકે છે. નિત્ય એકરૂપ સત્યાર્થ પ્રભુ આત્મા ચિન્માત્ર મૂર્તિ પવિત્રતાનો પિંડ છે. ચેતન 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 એવો ભગવાન આત્મા પવિત્ર છે. તેને અસંખ્ય પ્રકારના રાગમાં વ્યાપેલો કહેવો એ વ્યવહાર છે ભાઈ, એને એમ કહેવાય જ નહીં. અમને તો એમ લાગે કે એવા ભગવાન આત્માને તમે આ રાગ રૂપ કહો ને, આ રૂપ કહો ને, તે રૂપ કહો, અરે એને મનુષ્ય કહો ને, દેવ કહો ને, આ બધું શું ભાઈ? એ ભગવાન આત્મા છે, એને કંઈ નથી, એને કોઈ પર્યાય નથી, એ એવો જ છે. એને એવો પ્રાપ્ત કરવો પણ સહેલો છે, સરળ છે. માત્ર એનો પ્રમાદ છૂટી જાય અને પ્રમાદ છોડી અને એ બેઠો થાય, એ ઊંઘે છે, એ આળસમાં પડ્યો છે, ત્યાંથી એ જાગૃત થાય તો બહુ સહેલું છે. જેટલો સમય બાકી રહ્યો છે ને, હવે એમાં પરના લક્ષ્ય રૂપે જે કંઈ કાર્ય થાય છે ને, એને પ્રમાદ સમજીને છોડવા. અત્યારે જેટલો સમય આપણો બાકી રહ્યો છે, આ જીવનમાં જે સમય બાકી રહ્યો છે, એ બધા સમયમાં જે કંઈ જેટલો સમય છે, એ બધા સમયને માત્ર પોતાના સ્વરૂપને ની પ્રાપ્તિને અર્થે લગાવવો, બસ એક જ કાર્ય કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. આગળ પણ અહીંયા કહ્યું છે કે વસ્તુ તો શુદ્ધ ઉપાદાન સ્વરૂપ છે, તેમાં અશુદ્ધતાની ગંધ નથી, માટે અશુદ્ધતાની દશામાં ફેલાઈને રહે તે અશક્ય છે. પેલો રાજા સેનામાં એ આખી સેના રૂપે હોય એ અશક્ય છે, એવી રીતે એ કહે છે કે માટે અશુદ્ધતાની દશામાં ફેલાઈને રહે તે અશક્ય છે. છતાં પર્યાયમાં જે રાગ આદિ અસંખ્ય પ્રકારે અશુદ્ધતા છે, તેમાં અશુદ્ધ ઉપાદાન કારણ છે તે સ્વતંત્ર છે. અશુદ્ધ ઉપાદાન કારણ જુદું સ્વતંત્ર છે, એ જીવ તો એમાં નિમિત્ત છે. આત્મા ભગવાન આત્મા તો માત્ર નિમિત્ત છે, એ હાજર છે, એની ઉપસ્થિતિ છે. તેથી વ્યવહારથી એટલે અભૂતાર્થ નહીંથી એમ કહેવામાં આવે છે. અભૂતાર્થ નહીંથી વ્યવહારથી જે સત્યાર્થ છે ને, એવા નહીંથી કહેવામાં આવે છે કે રાગ આદિના અસંખ્ય પ્રકારોમાં આત્મા વ્યાપ્યો છે. હવે 57મા પાના ઉપર બીજો પેરેગ્રાફ, 57મા પાના ઉપર એના પછીના પાના ઉપર બીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે આત્મા તો તેને કહીએ જે એક શુદ્ધ ચિત્તગન છે. જેમ રાજા એક છે તેમ આત્મા એક જ છે. પાંચ યોજનમાં ફેલાયેલો રાજા છે એમ કહેવું એ તો સેનામાં રાજા કહેવાનો વ્યવહાર છે. તેમ રાગગ્રામમાં આત્મા વ્યાપ્યો છે, રાગમાં આત્મા વ્યાપ્યો છે, રાગોના સમૂહમાં આત્મા વ્યાપ્યો છે એમ કહેવું એ તો પર્યાયમાં આત્મા કહેવાનો વ્યવહાર છે. ખરેખર પર્યાયમાં આત્મા વ્યાપતો નથી. આમ કહી શું કહેવા માંગે છે કે અનાદિની જે પર્યાય પ્રપંચ ઉપર દ્રષ્ટિ છે, અશુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ છે, તેનું લક્ષ છોડી ભગવાન આત્મા જે એક રૂપ છે તેના ઉપર દ્રષ્ટિ કર, તેથી પર્યાયમાં નિર્મળતા થશે. આ સૌ દિગંબર સંતોની વાણી છે. બહુ સુંદર વાત છે. આજે આ ગાથામાંથી પણ ઘણી 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 વાત, એમાં ગુરુદેવે જે વાત આપી છે, મંત્રો આપ્યા છે, એનો આપણને લાભ મળ્યો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદાંબોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
નામ અનંત સુસંત ચરિ દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ દેવર તે જય તે પ્રણભુ પદ દેવર તે જય તે